શ્લોકનો 21મો અધ્યાય આપણે વાંચીએ તથા સાંભળીએ. તેણે ઊંચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા દીધા. એક દરિદ્રી વિધવાએ તેમાં 2 દંભળી નાખી તેણે દીધી. ત્યારે તેણે કહ્યું કે હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ એ સગડાઓ કરતા વધારે નાખ્યું છે, કેમ કે એ સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી એ બધી નાખી દીધી. સુંદર પથ્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિશે કેટલાયક વાત કરતા હતા. ત્યારે તેણે કહ્યું કે આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જ્યારે પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા પથ્થર પર અહીં રહેવા દેવામાં આવશે નહીં. તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક, તો એ ક્યારે થશે અને જ્યારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે શું ચિહ્ન થશે? તેણે તેઓને કહ્યું કે કોઈ તમને ના ભૂલાવે માટે સાવધાન રહો, કેમ કે મારી નામે ઘણા આવીને કહેશે કે તે હું છું અને સમય પાસે આવ્યો છે, તમે પોતાની પછવાડે જશોમાં જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લોડના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશોમાં, કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ પણ એટલેથી જ અંત નથી. વળી તેણે તેઓને કહ્યું કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે અને મોટા મોટા ધરતીકંપો થશે તથા ઠામેઠામ દુકાળો પડશે તથા મરક્યુ ચાલશે અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટા મોટા ચિહ્નો થશે, પણ એ સર્વ થયા પહેલા મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે અને તમને સતાવીને સભાસ્થાનોમાં તથા બંદીખાનાના અધિકારીઓને હવાલે કરશે અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે. એ તમારે સાક્ષીરૂપ થઈ પડશે. માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે પ્રત્યુત્તર કેવી રીતે દેવો એ વિશે આગળથી ચિંતા ન કરવી, કેમ કે હું તમને એવું મો તથા એવી બુદ્ધિ આપીશ કે તમારો કોઈ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહીં અને સામો પણ થઈ શકશે નહીં. વળી મા બાપની, ભાઈઓની, સગાની તથા મિત્રોની પણ તમને સ્વાધીન કરવામાં આવશે અને તમારામાંના કેટલાયક તેઓ મારી નંખાશે. વળી મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે, પણ તમારા માથાનો એક નિમાળો પણ નાશ પામશે નહીં. તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો. જ્યારે યરૂસલેમની ફોજોથી ઘેરાયેલું તમે જોશો ત્યારે જાણજો કે તેઓ ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે તેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું, જેઓ શહેરોમાં હોય તેઓએ બહાર નીકળી જવું અને જેઓ સીમમાં હોય તેઓએ શહેરમાં આવવું નહીં, કેમ કે એ વેર વાળવાનો દિવસો છે, જેથી જે લખેલું છે તે બધું પૂરું થાય. તે દિવસોમાં તેઓ ગર્ભવતી હશે તથા જેઓ ધવડાવતી હશે તેઓને અફસોસ છે, કેમ કે દેશ પર મોટી વિપત્તિ અને આ લોક પર કોપ આવી પડશે. તેઓ તલવારની ધારથી માર્યા જશે અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે અને વિદેશોના સમયો પૂરા નહીં થશે ત્યાં સુધી યરૂસલેમ વિદેશીઓથી ખુંદી નંખાશે. સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં વિઘ્નો થશે, પૃથ્વી ચિહ્નો થશે, પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેના વક્રીથી માણસો નિર્ગત થશે, કેમ કે આકાશમાંના પરાક્રમો હાલી ઉઠશે. ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળામાં આવતા જોશે. પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારા માથા ઊંચા કરો, કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે એમ સમજવું. તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે અંજીરી તથા સર્વ જળો ને જુઓ, તેઓ જ્યારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને પોતાની મેળે જાણો છો કે ઉનાળો નજીક આવ્યો છે. તેમજ તમે પણ આ સગળા થતા જુઓ ત્યારે જાણજો કે દેવનું રાજ પાસે છે. હું તમને ખચિત કહું છું કે સગળા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ટળી જશે નહીં. આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેવાની નથી. પણ તમે પોતાના વિશે સાવધ રહો. રખેને અતિશય ખાનપાનથી તથા સંસારી ચિંતાથી તમારા મન જળ થઈ જશે, ફળ જળ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર અચિંતો આવી પડે, કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. પણ હર વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઉભા રહેવાને તમે પ્રબળ થાઓ. દરરોજ તે મંદિરમાં દાડે બોધ કરતો હતો અને રાત્રે તે જૈતુન નામના પહાડ પર રહેતો હતો. તેનું સાંભળવા સારું બધા લોક પરોઢિયે તેની પાસે મંદિરમાં આવતા હતા. આમેન. પ્રભુ તેના વચ્ચે રાશી શકો.
લોક 22મો અધ્યાય. હવે બે ખમીર રોટલીનું પર્વ જે પાસકા કહેવાય છે તે પાસે આવ્યું. તેને શી રીતે મારી નાખવો તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા, કેમ કે તેઓ લોકથી બીતા હતા. યહુદા જે ઈશ્કરિયોત કહેવાતો હતો, જે 12માનો એક હતો, તેમાં શૈતાન પેતો. તેણે જેને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેને શી રીતે સ્વાધીન કરવો તે સંબંધી તેઓની સાથે મતલબ કરી. તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તે તેણે કબૂલ કર્યું અને લોકો હાજર ન હોય તેવી પ્રસંગે તેને તેઓના હાથમાં સ્વાધીન કરવાનો લાગ તે તાકી રહ્યો. બે ખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસકા યજ્ઞ કરવો જોઈએ. તેને પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આપણે સારું પાસકા સિદ્ધ કરો કે આપણે તે ખાઈએ. તેઓએ તેને પૂછ્યું કે અમે ક્યાં સિદ્ધ કરીએ, એ વિશે તારી શું ઈચ્છા છે? તેમણે તેઓને કહ્યું કે શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો અને ઘરધણીને પૂછજો કે ઉપદેશક તને કહે છે કે મારા શિષ્યની સાથે હું પાસકા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે. તે તમને શહેર સામાન સહિત એક મોટી મેળી દેખાશે, ત્યાં તમે તૈયારી કરો. તેઓ ગયા અને જેમ તેને તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસકા તૈયાર કર્યું. વખત થયો તે રીતે બેઠો અને તેની સાથે બાત રીત પણ બેઠા. તેને તેઓને કહ્યું કે મરણ સવા પહેલા આ પાસકા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી, કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાવાનો નથી. તેણે પ્યાલે લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને મહો માય વેચો, કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષાનો રસ પીનાર નથી. પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેણે આપીને કહ્યું કે આ મારું શરીર છે, તે તમારે સારું આપવામાં આવે છે, મારી યાદગારીમાં આ કરો. તે જ પ્રમાણે વારો કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વહીવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. પણ જુઓ, જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ છે. તેઓ માહોમાં પૂછપરછ કરવા લાગ્યા કે આપણામાંનો આ કામ કરવાનો હશે, આપણામાં કોણ મોટો ગણાય છે તે સંબંધી પણ તેઓમાં વાદ વિવાદ શરૂ થયો. તેણે તેઓને કહ્યું કે વિદેશીઓના રાજાઓ તેમના પર ઘણી પણ કરે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે. પણ તમે એવા ન થાઓ, પણ તમારામાં જે મોટો હોય તેને નાના જેવા થવું અને જે આગેવાન હોય તેને સેવા કરનારના જેવો થવું, કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું. મારા પરીક્ષણમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું, કેમ કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ, અને તમે ઈસરાયલના બાળકોનો ન્યાય ઠરાવતા રાજ્યાસનો પર બેસશો. સિમોન સિમોન, જો શૈતાને ગૃહની પેઠે ચાલવા સારું તમને કબજે લેવા માંગ્યા, પણ મેં તારે સારું વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે. તે તેને કહ્યું કે પ્રભુ હું તારી સાથે બંદીખાનામાં જવાનો તથા મરવાને પણ તૈયાર છું. તેને તેને કહ્યું કે પિત્તર હું તમને કહું છું કે આજ મરઘો બોલ્યા ગાઓ હું તમને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે. પછી તમે તેને પૂછ્યું જોડે થેલી તથા જોડું તથા જોડા વિના મેં તમે મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી? તેઓએ કહ્યું કે કશાની નહીં. તમે ત્યારે તેને તેઓને કહું કે હમણાં જેની પાસે થેલી હોય તે રાખે અને જોડું પણ રાખે, અને જેની પાસે તરવાર નહીં હોય તે પોતાનું લુગડું વેચીને તરવાર ખરીદી રાખે. કેમ કે હું તમને કહું છું કે અપરાધીઓની સાથે તે ગણાયો એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ, કારણ કે મારા વિશેની વાતો પૂરી થઈ છે. તેઓએ કહ્યું કે પ્રભુ જો બે તરવાર આવે. તેઓએ તેઓને કહ્યું કે બસ છે. બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતુન પાછળ ગયો. શિષ્યો પણ તેની પાછળ પાછળ ગયા. જે તે ઠેકાણે આવ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. આશ્રય પત્થર ફેંકાય એટલે છતે તે તેઓથી દૂર ગયો અને ઘૂંટણે ટેકવીને તેણે પ્રાર્થના કરીને કહ્યું કે હે બાપ, જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. આકાશમાંથી એક દૂત તેને બળ આપતો દેખાયો. તેણે કષ્ટ સાથે વિશેષ આગળથી પ્રાર્થના કરી અને તેનો પરસેવો ભોળ પર પડતા લોહીના ટીપા જેવો થયો. પ્રાર્થના કરીને ઉઠ્યો. પછી તે પોતાના શિષ્ય પાસે પાછો આવ્યો. ત્યારે તેણે તેનો શોખ ને લીધે બે ઊંઘેલા દીધા. તેણે તેઓને કહ્યું કે ઊંઘો છો, ઉઠીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. તે હજુ બોલતો હતો એટલા માટે ઘણા લોકો આવ્યા અને યહુદા કરીને બારમાનો એક તેઓને આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા સારું તેની પાસે આવ્યો. પણ ઈસુએ તેને પૂછ્યું, યહુદા શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ વધીન કરે છે? જો તેની આસપાસ હતા તેઓને શું થવાનું છે? તે જોઈને તેને પૂછ્યું, પ્રભુ અમે તરવાર મારીશું? તેઓ માનો એક મુખ્ય યાજકના ચાકરને ઝટકો મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. પણ એ ઉત્તર આપ્યું કે આટલું જ થવા દો. તેણે તેના કાનને સ્પર્શ કરીને તેને સારો કર્યો. જે મુખ્ય યાજકો મંદિરના સરદારો તથા વડીલો તેની સામે આવ્યા હતા તો ઈસુને કહ્યું, જેમ તમે લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને આવ્યા છો? શું હું રોજ તમારી સાથે મંદિરમાં હતો ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા, પણ આ તમારી ઘડી તથા અંકરનું સામર્થ્ય છે. તેઓ તેને પકડીને લઈ ગયા અને મુખ્ય યાજકને ઘરમાં લાવ્યા. પણ પિત્તર છતે રહીને તેને પાછળ પાછળ ચાલતો હતો. છોકની વચમાં અગ્નિ સળગાવીને તેઓ સાથે બેઠા હતા. ત્યારે પિત્તર તેઓની વચમાં બેઠો. એક છોકરીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો દેખીને તેની તરફ એકી નજરે જોઈ રહીને કહ્યું કે આ માણસ પણ તેની સાથે હતો. પણ તેણે ઇનકાર કરીને કહ્યું કે ભાઈ, હું તેને ઓળખતો નથી. થોડી વાર પછી બીજોએ તેને જોઈને કહ્યું કે તું પણ તેઓમાંનો એક છે. પિત્તરે કહ્યું, અરે ભાઈ, હું એમાંનો નથી. આશરે એક કલાક પછી વળી બીજાએ ખાતરીપૂર્વક કહ્યું, ખરેખર આ માણસ પણ તેની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે. પણ પિત્તરે કહ્યું કે અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી. તે બોલતો હતો કે તરત મૂર્ખો બોલ્યો. પ્રભુએ ફરીને પિત્તરની સામે જોયું. તેણે તેને કહ્યું હતું કે આજ મૂર્ખો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે. એ પ્રભુને વચન પિત્તને યાદ આવ્યું. પછી તે બહાર જઈને બહુ જ રોડ્યો. જે માણસોના હવાલામાં ઈસુ હતો તેઓ તેને છઠ્ઠા કરીને તેને બાર માર્યો. તેઓએ તેની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે કઈ બતાવો, તેને કોણે માર્યો? તેઓએ તેની નિંદા કરીને તેની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું. બાર ઉગતા જ લોકના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સાથે ભેગી થઈ. તેને પોતાની ન્યાય સભામાં લઈ જઈને તેઓને કહ્યું કે જો તું ખ્રિસ્ત હોય તો અમને કહી. પણ તેણે તેઓને કહ્યું કે જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરવાના નથી, અને જો પૂછીશ તો તમને મને ઉત્તર આપવાનો નથી. પણ હવે પછી માણસનો દીકરો દેવના પરાક્રમને જમણી હાથે બિરાજશે. લદાએ કહ્યું, તો શું તું દેવનો દીકરો છે? તેણે કહ્યું કે તમે કહો છો કે હું તે છું. તેઓએ કહ્યું કે હવે આપણે બીજા પુરાવાની શી અગત્ય છે, કેમ કે આપણે પોતે તેના મોંથી સાંભળ્યું છે. 23મો અધ્યાય. તે પછી તેઓનો આખો સમુદાય ઉઠીને તેની પિયાસની પાસે લઈ ગયો. તો તેના પર એવું તહોમત મૂકવા લાગ્યા કે અમને એવું માલુમ પડ્યું છે કે માણસ અમારા લોકને ભૂલાવે છે અને કૈસરને ખંડી આપવાની મના કરે છે, અને હું પોતે ખ્રિસ્ત રાજા છું એમ કહે છે. પિલાતો તેને પૂછ્યું, શું તું યહૂદીઓનો રાજા છે? તેણે તેને ઉત્તર આપ્યો કે તું કહે છે. પિલાતો મુખ્ય યાચકોને તથા લોકોને કહ્યું કે આ માણસમાં મને કોઈ અપરાધ જણાતો નથી. પણ તેઓ વિશેષ આગ્રહથી કહ્યું કે ગાલિલથી માંડીને અહીં લગી આખા યહૂદીયા માટે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે. પણ પિલાતો તે સાંભળ્યું ત્યારે તેને પૂછ્યું કે શું આ માણસ ગાલિલ છે? તે હેરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું. ત્યારે તેણે તે હેરોદની પાસે મોકલ્યો. હેરોદ પોતે પણ તે સમયે યરૂશાલેમમાં હતો. હવે હેરોદ ઈસુને જોઈને ઘણા હોશ પામ્યો, કેમ કે તેના સંબંધે તેણે સાંભળ્યું હતું. તેને લીધે તે ઘણા દહાડાથી તેને જોવા ઈચ્છતો હતો, અને મારા દેખતા તે કઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો. તેણે તેને ઘણી ઘણી વાતો પૂછી, પણ તેણે તેને કઈ ઉત્તર આપ્યો નહીં. મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેના ઉપર જુસ્સાથી તહોમત મુકતા ઉભા હતા. હેરોદે પોતાના સિપાહીઓ સહિત તેનો તુચકાર કરીને તથા ઠઠ્ઠા કરીને તથા તેને ભૂખાદાર વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછો મોકલ્યો. તે સિવાય પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા. આગળ તો તેઓ એકબીજા પર વૈર રાખતા હતા. પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ લોકને બોલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યો છો, પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનો તમે તેના પર તહોમત મૂકો છો તે સંબંધિત કોઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી, તેમજ હેરોદને પણ જણાયો નથી, કેમ કે તેને અમારી પાસે પાછો મોકલ્યો. મારા દંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. હવે તે પર્વત પર તેને તેઓને સારો કોઈ એકને છોડી દેવો પડતો હતો. પણ તેઓએ સામતો મોટો ઘાટો પાડીને કહ્યું કે એને લઈ જા અને બરબાસને અમારે વાસ્તે છોડી દે. એને તો શહેરમાં કઈ દંગો તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે ઈસુને છોડવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. પણ તેઓએ પોકારીને કહ્યું કે એને વધુસ્તંભે જળાવો, વધુસ્તંભે જળાવો. તેને ત્રીજી વાર તેઓને પૂછ્યું કે શા વાસ્તે તેને શું પૂંડું કર્યું છે? તેનામાં મરણદંડને યોગ્ય મને કંઈ પણ જણાયું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ મોટે ઘંટે બોલીને વિરાગ્રહથી માગણી કરી કે એને વધુસ્તંભે જળાવો. તેઓના ઘાંટા આકરે ફાવ્યા. તેઓના માર્ગ્ય પ્રમાણે કરવાનો પિલાત હુકમ કર્યો. દંગો તથા ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માગણી કરી હતી તેને તેણે છોડી દીધો. પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યો. તેઓ તેને લઈને લઈ જતા હતા ત્યારે સીમાં કરીને કોરેનીનો એક માણસ સીમમાંથી આવતો હતો. તેને પકડીને તેઓએ તેને ખંડે વધસ્તંભ ચઢાવ્યો કે તે ઉચકીને ઈસુની પાછળ ચાલે. લોકો તેમજ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ સખ્યા બહ માણસો તેની પાછળ પાછળ ચાલતા હતા. પણ ઈસુએ તેઓની તરફ પાછા વળીને કહ્યું કે યરૂશાલેમની દીકરીઓ મારી માટે રડો માં, પણ પોતાને માટે તથા પોતાના છોકરાને માટે રડો, કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે જેઓ વાંજણી છે તથા જેઓના પેટ કદી સંતાન થયું નથી અને જેઓએ કદી દવડાવ્યું નથી તેઓને ધન્ય છે. ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે અમારા પર પડો અને ટેકરાઓને કહેશે કે અમને ઢાંકી નાખો, કેમ કે જો તેઓ લીલા જળને આમ કરે છે તો સુકાને શું નહીં કરશે. વળી બીજા બે માણસ ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારું તો તેની સાથે લઈ જતા હતા. ખોપરી નામની જગ્યા તો આવ્યા ત્યારે તો ત્યાં તેને તથા કુણી દ્વારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ બધો સ્તંભી ચડ્યા. ઈસુ કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચિત્ર નાખીને તેઓએ તેના લુગડા માના વેચી લીધા. લોક જોતા ઉભા હતા. અધિકારીઓ પણ તેઓ તુચ્છાળ કરીને કહેતા હતા કે તેણે બિચારાને બચાવ્યા. જો એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સુપાએ પણ તેના ઠઠ્ઠા કર્યા અને પાસે આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. તેના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું કે શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજા ઉત્તર આપતાને ધમક્યો, ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ કેમકે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એને કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હમણાં લગભગ બપોર થયા હતા અને ત્યારે ત્રીજા પહોર લગી સૂરજનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી ગયો. ઘણી મંદિરનો પડદો ગુચમાંથી ફાટી ગયો. ઈસુએ તું ધૂમ પાડીને કહ્યું કે ઓ બાપ, હું મારું આત્મા તારા આત્મા પૂછું. એમ કહીને તેને ત્યાં છોડ્યો. જે થયું હતું તે જોઈને સુબેદારે દેવની સ્તુતિ કરીને કહ્યું કે ખરેખર આ તો ન્યાયી માણસ હતો. જે લોક એ જોવા સાથે એકઠા થયા હતા તેઓ સર્વ જે થયું હતું તે જોઈને પોતાની છાતી ખૂટતા પાછા ગયા. તેઓ સગળા ઓળખીતા હતા. જે સ્ત્રીઓ ગાળીમાંથી તેની પાછળ પાછળ આવી હતી તો દૂર ઉભા રહીને આ જોતા હતા. હવે યુસફ નામે ન્યાય સભાનો એક સભાસદ હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો. તે યહૂદીઓના એક શહેર અસ્થિમથાયનો હતો. તેને તેના મનસુબા તથા કામમાં પોતાને સંમતિ આપી નહોતી. તે પણ દેવની રાજ્યની રાહ જોતો હતો. તેણે પિલાટની પાસે જઈને ઈસુનું શબ માગ્યું. તેણે તેને ઉઠાવીને શણને લુગડું વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો. તે દિવસે સિદ્ધિકરણ હતો અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો. જે સ્ત્રીઓ તેની સાથે ગાલીલમાંથી આવી હતી તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ અને તેનું શબ સી રીતે મૂક્યું હતું તે પણ જોયું. તેઓએ પાછી આવીને સુગંધિત હતા અત્તર સિદ્ધ કર્યા. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે
કબરે આવી તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીધો. તેઓ માહે કહેતી પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ દીધું નહીં. તે સમયથી તેઓ ગૂંચવણમાં પડી હતી ત્યારે ચળકતા લુગડા પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઊભા રહ્યા. તેઓએ દિલને જમીન સુધી પોતાના માથાના માર્યા. ત્યારે તેઓએ તેને કહ્યું કે મોયેલાઓમાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી પણ ઉઠ્યો છે. તે ગાલિલમાં હતો ત્યારે તેણે તમને કહ્યું હતું કે પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જરાય તથા ત્રીજા દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે, તે યાદ કરો. તેણે કહેલી વાત તેઓને યાદ આવી અને ખબર આગળથી પાછી આવીને તેઓએ 11 શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. હવે જેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મરિયમ માગદલન, યોહાના, યાકુબની માં મરિયમ તથા તેમની સાથે બીજી ભાઈઓ હતી. એ વાતો તેઓને પોખર લાગી અને તેઓએ તેનું કહ્યું માન્યું નહીં પણ પિત્તળ ઉઠીને કબરે ધોરી ગયો અને નીચા વળીને માહે જોયું તો તેણે લુગડા એકલા પડેલા લીધા અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો એ પોતાને ઘેર ગયો. તે જ દ્વારે તેઓ મારા બે હાઇમોસ નામનું એક ગામ યરુશલેમથી ચારેક ગાંવ આગું છે ત્યાં જતા હતા. આ બધી બનેલી બિનાઓ વિશે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા. તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા માઓમાં સવાલ પૂછતા હતા. એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો, પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેને ઓળખી શક્યા નહીં. તેણે તેઓને પૂછ્યું કે તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાત કરો છો? તેઓ ઉદાસ થઈને ઉભા રહ્યા. કલિયોપાસનામે એકે ઉત્તર આપ્યો કે શું યરુશલેમમાં રહેનારાઓમાંનો એકલો તું જ આ દિવસોમાં બનેલી બિનાઓ નથી જાણતો? તેણે તેઓને પૂછ્યું કે કઈ બિનાઓ? તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી, જે દેવને આગળ તથા સગળા લોકની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતો. વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેને મરણદંડ ભોગવવા સ્વરૂપ પર સ્વાધીન કર્યો અને તેને વધસ્તંભે જણાવ્યો તે સંબંધી સર્વ બિનાઓ. પણ અમે આશા રાખતા હતા કે જે ઇસ્રાયલને ઉધાર આપવાનો હતો તે એક છે. વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દાડો થયો. વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ કબર આગળ વહેલી ગઈ હતી. તેઓએ અમને આશ્ચર્ય પામાડ્યું એટલે તેઓએ તેનું સ્વરૂપ દીધું નહીં. ત્યારે તેઓએ આવીને કહ્યું કે અમને દૂતોનું દર્શન પણ થયું હતું કે જેઓએ કહ્યું કે તે જીવતો છે. અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા ત્યારે જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને માલુમ પડ્યું, પણ તેણે તેઓને દીધો નહીં. તેણે તેઓને કહ્યું કે ઓ અણસમજો, તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિ રહો. શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? પછી મૂસાથી તથા સગળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા ત્યારે તેણે જાણે કે આગળ જવાનું કર્યું. તેઓએ તેને આગ્રહ કર્યો કે અમારી સાથે રહે, કેમ કે સાંજ થવા આવી છે અને દાડો નમી ગયો છે. તેઓની સાથે રહેવા સારું કે માય ગયો. તે તેઓની સાથે જમવા બેઠો ત્યારે તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. ત્યારે તેઓની આંખો ઉઘડી અને તેઓએ તેને ઓળખ્યો, પણ તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયો. તેઓ એકબીજાને કહ્યું કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસી નહોતા થતા? શું તે જ ઘડીએ તેઓ ઉઠીને યરુશલેમ ભણી પાછા વળ્યા અને 11 શિષ્યોને તથા તેઓની સાથેના માણસોને ત્યાં એકઠા થયેલા દીધા. એ જો કહેતા હતા કે પ્રભુ ખરેખર ઉઠ્યો છે અને સિમોનને દર્શન આપ્યું છે. ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બીના તા રોટલી ભાગતા એ તેમનાથી કેવી રીતે ઓળખાયો હતો તે કહી બતાવ્યું. એ વાતો તેઓ કહેતા હતા એટલામાં ઈસુ પોતે તેઓની વચમાં ઉભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાઓ. પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. તેણે તેઓને પૂછ્યું કે તમે કેમ ગભરાવો છો અને તમારા મનમાં તર્ક વિતર્ક કેમ થાય છે? મારા હાથ તથા પગ જુઓ કે હું પોતે છું. મને હાથ અડકારીને જુઓ, કેમ કે જેમ તમે જુઓ છો કે મને માસ થતા હાડકા છે તેમ આત્માને હોતા નથી. એ કહ્યા પછી તેણે પોતાના હાથ તથા પોતાના પગ તેઓને દેખાડ્યા. તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા અને આશ્ચર્ય પામતા હતા. ત્યારે તેણે તેઓને પૂછ્યું કે તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો. તે લઈને તેણે તેઓની આગળ ખાધો. તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકના પુસ્તકોમાં તથા ગીત શાસ્ત્રમાં મારા સંબંધે જે લખેલું છે તે પૂરું થવું જોઈએ. ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને ત્રીજે દાડે મોયલામાંથી પાછા ઉઠવું જોઈએ અને યરુશલેમથી માંડીને સગળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. એ વાતના સાક્ષીઓ તમે છો. હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી પરાક્રમે વિસ્તૃત થાવ ત્યાં સુધી શહેરમાં રહેજો. બેથાન્યાની સામે તેઓ બહાર લઈ જઈને તેને પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો. તે તેઓને આશીર્વાદ દેતો હતો એટલામાં તે તેઓથી છૂટો પડ્યો અને આકાશમાં લઈ લેવામાં આવ્યો. તેનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરૂશલેમ પાછા વળ્યા અને તેઓ નિત્ય મંદિરમાં દેવની સ્તુતિ કરતા હતા. ઈશ્વર પિતા તેમના વાંચેલા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.
Thank you.